તારીખ 28/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ ભૂલ નંબર 436-439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે. તારીખ 28/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ ભૂલ નંબર 436-439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
ભૂત પક્ષ હો ગયા હે દ્રવ્ય તે સ્વભાવ લેવો અહીંયા સ્વભાવનો બહુ પક્ષ થઈ ગયો છે. મહિમા બહુ છે ને, સ્વભાવનો મહિમા બહુ છે. એટલે જેને જેનો મહિમા હોય એની જ વાત કરે વારંવાર. શું બીજો વિષય આવતો હોય તો એ વાત વચ્ચે કરે. શું તો ઇસલિયે કથન મેં દ્રવ સે હિ એટલે દ્રવ કી પ્રધાનતા સે હિ સબ બાતેં આતી હૈ. પોતાને દ્રવ્યનો મહિમા છે એટલે એની મુખ્યતાવાળી વાત જ વારંવાર આવ્યા કરે છે. શું કરીએ, એની મુખ્યતા થઈ ગઈ છે, એની મહિમા વર્તે છે એટલે એની જ વાત વારંવાર આવે છે. જેને જેનો મહિમા હોય એની વાત મુખ્યપણે આવ્યા વગર રહીએ નહીં. આ તો વસ્તુ સ્થિતિ છે. આ વાત જવાબ દ્રવ્યથી આપે. ગમે ત્યાંથી પ્રશ્ન હોય નહીં, પ્રશ્ન ગમે ત્યાંથી ન હોય. એટલે પોતાની અંગત વાત કરી છે 436. જીવ કો વર્તમાન મેં દુઃખ લગે તો પ્રયાસ કર કર કે સુખ કો ઢૂંઢ લેતા હૈ, લેકિન જો ધારણા મેં હી સંતુષ્ટ હો જાતા હૈ તો ઉસે દુઃખ નહીં લગતા, ઇસલિયે ઇધર ઢૂંઢતા હી અંતર મેં ઢૂંઢતા હી નહીં. આ એક મુમુક્ષુ માટે બહુ સારું માર્ગદર્શન છે. અહીંયા કે કોઈને એ પ્રશ્ન થાય છે કે વર્તમાનના ચાલતા પરિણામમાં વિચારો વિકલ્પો ચાલે છે, એમાં દુઃખ લાગવું જોઈએ એમ ન્યાયથી સંમત થવા છતાં પણ દુઃખ લાગતું નથી અને એક સમસ્યા થઈ પડી છે કે દુઃખ ન લાગતું હોય તો શું કરવું. તો કે તને શું કરવા દુઃખ નથી લાગતું એની પણ તને ખબર છે, એનો ખુલાસો અહીંયા આપ્યો છે. કે જે જાણપણામાં સંતુષ્ટ થાય છે તેને દુઃખ લાગતું નથી. તત્વજ્ઞાનને સમજતો થયો, તત્વનો અભ્યાસ કરતો થયો અને એ વિષયમાં પહેલા અજાણ હતો એ કાંઈક જાણતો થયો અને એ જાણ હું હવે મને આટલું જણાયું મને સમજાયું એટલો જે સંતોષ થયો એ તને ચાલતા પરિણામમાં દુઃખ નહીં લાગવાનું કારણ છે એમ કીધું. શું જાણપણાના સંતોષમાં એક તો આ એક ભૂલ થાય છે કે દુઃખમય ભાવોમાં દુઃખ લાગતું નથી અને એક જાણપણાના સંતુષ્ટમાં સંતુષ્ટપણામાં એક બીજી ભૂલ એ થાય છે કે પોતાનું જાણપણું શાસ્ત્રો અનુસાર બરાબર લાગવાથી શાસ્ત્ર કહે છે એવું જ મને પણ સમજાય છે એમ લાગવાથી પોતાની સમજણનું કન્ફર્મેશન કરવામાં જીવને પ્રયત્ન થાય છે, સંમત કરે બીજાને, બીજા શાસ્ત્રોથી બીજા મુમુક્ષુઓથી જ્ઞાનીથી પ્રશ્ન એ પ્રકારે પૂછે કે આ આમ જ હોય ને, આ આમ જ છે ને, શું એટલે હું જાણું છું તે બરાબર છે ને, કેમ એમ પ્રશ્ન પૂછે છે કે જાણ્યું છે એટલે જિજ્ઞાસા બંધ થઈ ગઈ છે. જિજ્ઞાસા બંધ થઈ ગઈ છે છતાં ચર્ચા પ્રશ્નના પ્રસંગમાં તો કાંઈ ને કાંઈ પ્રશ્ન જ પૂછવાનો હોય છે. તો કે મેં જાણ્યું એ તો બરાબર છે કે નહીં, એમાં હું સમજું છું એ વાતનો ધ્વનિ આવે છે અને એને લઈને જે નુકસાન છે તે એ પ્રકારનું છે કે જીવને ભાવભાષણ માટે જે પ્રયોગથી પ્રયત્ન થવો જોઈએ એ દિશા એને બંધ થઈ જાય છે. કેમ કે મને ખબર છે, હું જાણું છું, એટલે હવે મારે જાણવાનું બાકી રહ્યું નહીં, એટલે એ પ્રયત્ન એક બંધ થાય છે. બહુ ભાગ તો એવા પ્રશ્નનો ઉત્તર એની સમજણ બરાબર હોય, પ્રશ્નકારની સમજણ બરાબર હોય તો પણ શું નાની એનો ઉત્તર એની સાથે સંમત થઈને આપતા નથી. શું સમજણ બરાબર હોય એની, પણ જો એને એની સાથે જ્ઞાની સંમત થાય તો એને નુકસાન થાય. માટે એને એને હા ન પાડે કે તારી વાત બરાબર છે એમ ન કે, બરાબર હોય તો ના પાડે. ઠીક, પોપટનું બે ને બે ગણિત સાચું છે તો કે તારું ખોટું છે. બે ને બે તો ચાર જ થાય ને, પોણા ચાર કે હવા ચાર ન થાય, બીજું તો કઈ ન થાય, પણ પોણા ચાર કે હવા ચાર ન થાય તો પણ ખોટું. એટલા માટે કે એને જે સમજાયું છે અને હું સમજું છું એ બરાબર છે, એના ઉપર જે વજન છે એ વજનને લઈને એની જિજ્ઞાસા બંધ થઈ ગઈ છે, એને વર્તમાનમાં દુઃખ લાગતું નથી, આ બધા જે પ્રકારો ઊભા થયા છે એ એની સમજણ સાચી હોવા છતાં ખોટી છે. શું સમજણ સાચી હોવા છતાં એ સમજણ ખોટી છે. એટલા માટે જ્ઞાની એની સમજણ સાચી હોવા છતાં હા ન પાડે, ના પાડે એમ નહીં કે મેં તો શાસ્ત્રોથી આમ સમજો છું ને શાસ્ત્રમાં આમ કહે છે એમ લાગ્યું છે એટલે આપને એમ પૂછ્યું કે એમ જ છે ને, તો કે શાસ્ત્રમાં લખ્યું છે બરાબર છે પણ તમારું બરાબર નથી. શું શાસ્ત્રનું બરાબર છે પણ તમારું બરાબર નથી, હવે ક્યાં સુધારવું એ અને સંશોધન ચાલવું જોઈએ. એક વાર તો એવા મુમુક્ષુને જ્ઞાની મૂંઝવણમાં પણ મૂકી દે, પછી એને એમ થાય શાસ્ત્રમાં આમ છે મને પણ એમ જ સમજાય છે અને જ્ઞાની કેમ ના પાડે છે, તો કે જ્ઞાની તારા હિત ખાતર ના પાડે છે. શેના માટે ના પાડે છે? તારા હિત ખાતર ના પાડે છે. કેમ કે તને વિકલ્પમાં દુઃખ લાગતું નથી, વિકલ્પમાં દુઃખ છે એ તને સમજાણું છે પણ તને લાગતું નથી. શું સમજાણું છે? બરાબર ન્યાય યુક્તિથી, કેમ કે થાકી જવાય છે કોઈ પણ વિકલ્પમાં. ભક્તિ કરે તો ભક્તિના વિકલ્પમાં થાક લાગે, સ્વાધ્યાય કરે તો સ્વાધ્યાયના વિકલ્પમાં થાક લાગે, લાડવો ખાય તો લાડવો ખાતા ખાતા થાક લાગે, શુભ કે અશુભ કોઈ પણ વિકલ્પ દુઃખ છે એટલે થાકે છે. સુખ હોય તો થાકે શું કરવા, યુક્તિથી તો માને છે પણ વિકલ્પ ચાલતો હોય ત્યારે એમાં દુઃખનો અનુભવ થતો નથી. શું કારણ છે એ બહુ સરસ એમને બહુ ઊંડાણથી એ વાત લીધી છે. કેમ નથી લાગતું? ધારણામાં સંતુષ્ટ થઈ ગયો છે માટે એને દુઃખ લાગતું નથી. એને ખબર ન હોય કે હું ધારણામાં સંતુષ્ટ થઈ ગયો છે, આ તો જ્ઞાની એને બતાવે છે. બીજું પડખું તપાસ, તારા પરિણામને તપાસ જરાક, તું સમજો છું એમાં તને કાંઈક સંતુષ્ટ પણ આવી ગયું છે અને એટલા માટે ત્યાં તું અટકી ગયો છો એટલે તને ચાલતા વિકલ્પમાં દુઃખ લાગતું નથી. સમજાણું છે ને લાગતું નથી. તારી સમજણ અને તારો અનુભવ પરસ્પર વિરુદ્ધ છે. શું સમજણ તારી એમ કહે છે કે વિકલ્પમાં દુઃખ છે, અનુભવ તારો એમ કે છે કે વિકલ્પમાં દુઃખ લાગતો નથી. તો તને તારામાં ને તારા પરિણામમાં પરસ્પર વિરુદ્ધતા છે એનો વિચાર કા નહીં, એની શોધ કા નહીં, એની ખોજ કેમ નથી કરતો કે અંદર જ હજી અહીંયા હજી અંદરોઅંદર વિરુદ્ધતા છે, બે પરિણામ વચ્ચે વિરુદ્ધતા છે એનું શું? તારી સમજણ સાચી કે તારો અનુભવ સાચો? તો કે અહીં તો તારી સમજણે ખોટી ને તારો અનુભવ પણ ખોટો, કેમ કે તું ખોટો છું, હજી હજી તું ખોટો છું, એટલે તારા બે ખોટા જા. એક પર્યાય છે, એ તો વિકલ્પની એક પર્યાય છે, એનું જ્ઞાન વિરુદ્ધ છે, ખોટું છે. શું કે વિકલ્પમાં દુઃખ છે એવી સમજણ પણ એની ખોટી છે, અને વિકલ્પમાં દુઃખ હોવા છતાં દુઃખ લાગતું નથી એનો અનુભવ પણ ખોટો છે. સમજણ સાચી છે ને અનુભવ ખોટો છે એમ નથી, એની સમજણ ખોટી છે એમ કહેવું પડે. કેમ કે સાચી સમજણ ક્યારે કહેવાય? કે હોય એવું લાગે ત્યારે, તો એની સમજણ જ સાચી ને અનુભવે સાચો એમ છે. કેટલું કાઢ્યું છે એમણે સુગાનીજીએ, વેપાર ધંધો ગૃહસ્થી, હે, એ બધું હાલે છે. એક બાજુ આત્માની ધૂન પણ ચડેલી છે. શું ધૂની બહુ હતા. રમેશભાઈને પૂછ્યું હતું, આવી ઘરમાં અસાધારણ વ્યક્તિ હતી, તમારા લોકોનો પૂર્વગ્રહ શું હતો? એ તો કયો, દરેક વ્યક્તિનો એકબીજા માટે પૂર્વગ્રહ હોય છે. હો કે ભાઈ, બાપ દીકરા માટે સમજે કા તો આવો જ છે, દીકરો બાપ માટે સમજે કા તો આવા જ છે. હો, મારા ઘરમાં ફલાણા આવા, ઢીકણા આવા, આ આવા, આ આવા, બધાનો પૂર્વગ્રહ હોય છે. કેમ કે પરિચય થઈને, અનુભવ થઈને એક એને આંખ બાંધી લીધો હોય છે કે આ આવા છે. શું તમારો આંખ શું હતો એ તો કયો, હવે તો મળીએ તો બધી ચર્ચા તો થાય ને. ઘરમાં આવી અસાધારણ વ્યક્તિ છે, તમારા લોકોનો પૂર્વગ્રહ શું હતો? કે તમને કઈ સમજાણું જ નહીં, કોઈને કઈ ધ્યાન જ ગયું નથી. સામાન્ય મનુષ્યથી જેનું જીવન અસાધારણ હોય, તો વિચિક્ષણ માણસનું ધ્યાન જાય છે કે આમાં છે શું. સાલું તમારું કોઈ ધ્યાન નથી ગયું શું કહેવાય? ના તો બધા બુદ્ધિવાળા છે. પૂર્વગ્રહમાં તો એવું હતું કે બાબુજી ધૂની, એક ધૂની પ્રકૃતિ કે આદમી હે, ધૂન અપની ધૂન મેં રહેતે હૈ બસ. વાત સાચી છે, એમને આત્માની ધૂનમાં હતા. એ શેની ધૂનમાં હતા એ આ લોકોને ખબર નથી, ધૂનમાં હતા એ વાત સાચી છે. શું શેની ધૂનમાં હતા એ કઈ લોકોને ખબર ન પડી. વિષયથી તો અજાણ્યા હતા બધા એ રીતે. એવું છે, પણ કાઢ્યું છે ઘણું અનુભવમાંથી, કાઢ્યું છે ઘણું. હા, પણ દુઃખ તો લાગવાનો વિષય છે કે સમજવાનો ને ધારણા કરવાનો વિષય છે? દુઃખ તો લાગવાનો વિષય છે. ગળ પણ ચાખવાનો વિષય છે કે ગળ પણ સાંભળવાનો વિષય છે? પેંડા ગળ્યા છે એ કઈ સાંભળવાનો વિષય છે કે ખાવાનો વિષય છે? એમ દુઃખ તો લાગવાનો વિષય છે કે સાંભળવાનો વિષય થોડો છે? કેમ ફેર છે એટલે એ કેમ નથી કરતો કે ઓગ સંજ્ઞામાં પીડ્યો છે. પોતાના સમજણ અને અનુભવ વચ્ચે વિરુદ્ધતા છે, છતાં એની તપાસ કરતો નથી, ખોજ કરતો નથી. કેમ કે ઓગ સંજ્ઞામાં પીડ્યો છે? તો ઓગ સંજ્ઞાની નિવૃત્તિ કેવી રીતે થાય? કે તપાસ કરે ને ખોજ કરે તો થાય. આ સીધી વાત છે. ઓગ સંજ્ઞામાં બધું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર પ્રમાણે સાચું કરે, પણ હોય બધું ઓગે ઓગે, એને એમ લાગે કે હું ન્યાયથી, તર્કથી, અનુમાનથી, આગમથી બધું બરાબર વિચારું છું, પણ એ બધાનો સરવાળો એક ઓગ સંજ્ઞા એ બધું ખાઈ જાય એનો. જેમ શ્રીમદજીએ કહ્યું ને કે ભાઈ તું તપ કરસ, વ્રત કરસ, ક્રિયા કરસ, હં, પણ અજ્ઞાન રૂપી પાડો એ બધા પુળા ચાવી જાય છે. એમ બધા શાસ્ત્રો ભણ્યો, સબ શાસ્ત્ર ને કહે ને ધારી એ મત મંડ ને ખંડ ને બહત કહીએ, કોણ ચાવી ગયું કે ઓગ સંજ્ઞાનો પાડો બધા પુળા ચાવી ગયો? જા આ પરિસ્થિતિ થાય છે. એ ઓગ સંજ્ઞા નિવારવા માટે બહુ સારો ગોલ છે. કાઉસમાં થોડો ખુલાસો કર્યો છે. वर्तमान में दुख होने पर भी दुख ने विद्या मानता छे, दुख नहीं लगता है। इसका कारण यह है कि उसे धारणा ज्ञान में ही संतोष वर्तता है, जिस कारण से सुख के लिए प्रयास चालू ही नहीं होता। पछी एने सुख मिलवा माटे, सुखनी प्राप्ति माटे अने सुख दुखनी खोज माटेनो कोई प्रयत्न ज अंदर में चालतो नथी, ए परिस्थिति थाय छे। એટલે આ એક અત્યારની વર્તમાન મુમુક્ષુઓની પરિસ્થિતિને વિચારતા કરી મૂકે એવો વિષય લીધો છે। ઠેકાણો નથી, કેમ કે માતાને સ્ત્રી ક્યારે કહેશે એનું ઠેકાણું નથી, એનું કઈ ઠેકાણું નથી, કેમ કે એને પીધેલો છે। એમ જેને ભ્રમ છે એ શાસ્ત્ર વચન અનુસાર બરાબર કહે તો પણ એનું શાસ્ત્ર વચન સાચું નથી, કેમ કે ક્યારે ખોટું કહેશે એ કહેવાય નહીં। આજે ભગવાનને વંદન કરે છે, અરિહંત પ્રતિમાને આજે વંદન કરે છે, કાલે કોઈ એક અરિહંત પ્રતિમાનો નિષેધ કરશે। આજે જ્ઞાનીને વંદન કરે છે, કાલે એ કહે છે કે આ જ્ઞાનીની અહીંયા ભૂલ છે। એક જ્ઞાનીની કહે છે એટલે અનંત જ્ઞાની એમાં આવી ગયા, એક દેવનો નિષેધ કર્યો અનંત અનંત તીર્થંકરોનો નિષેધ એમાં આવી ગયો। કેમ કે આજે આમ કહેશે કાલે શું કહેશે એનું કઈ ઠેકાણું નથી, કેમ એમ થાય છે કે ઓગ સંજ્ઞામાં એવું જ થાય, ધારણાનો જ્યાં સંતોષ હોય ત્યાં એવું જ થાય। એટલે આ બહુ પાયાની વાત છે, વિકલ્પમાં દુઃખ લાગવું, વર્તમાનમાં ચાલતા વિચારોમાં દુઃખ લાગવું, એ એક યોગ્યતા વિશેષની પરિસ્થિતિ છે, પાત્રતા વિશેષની પરિસ્થિતિ છે। દુઃખ નથી લાગતું એ જે પાત્રતામાં આવ્યો નથી, એનો દર્શનમાં મંદ થયો નથી, એના જ્ઞાનમાં મુમુક્ષુને યોગ્ય ભૂમિકાની નિર્મળતા થઈ નથી, એટલે એને સ્થૂળ દુઃખ છે પણ દુઃખ લાગતું નથી। શું સ્થૂળ દુઃખ છે? દુઃખ તો સ્થૂળ છે, સ્વભાવ જેવું સૂક્ષ્મ તે સૂક્ષ્મ વિષય નથી, કાંઈ તો ઘણો સ્થૂળ વિષય છે, છતાં દુઃખ લાગતું નથી। હા, એ વધારે વિપરીતતા છે, ત્યાં દર્શન મોહની વધારે તીવ્રતા છે, ભ્રમ ઘણો છે ત્યાં, એટલે દુઃખ સુખ રૂપે લાગે છે। શું ઝેર ચડ્યું હોય, સર્પ કડ્યો હોય, કડ્યો હોય, કરડેલો હોય, ઝેર ચડ્યું હોય તો એને સાકર કડવી લાગે, અને સાકર ગળી ન લાગે પણ કડવી લાગે, અને એને લીમડો ખવડાવો તો મીઠો લાગે, અને કડવો લીમડો ખવડાવો તો એને મીઠો લાગે। ન તો સાકર કડવી છે, ન તો લીમડો મીઠો છે, ઝેર ચડેલું છે, શું થાય? બહુ સારો વિષય પકડી દીધી, ધારણા થાય છે, ધારણા નહોતી એની ધારણા થઈ, ને ધારણા થયા પછી જે સંતોષ થયો કે ઝેર ખાધું તે, હવે તને દુઃખ છે એ દુઃખ રૂપે દેખાશે નહીં, આ ઝેર ખાધું તે, પછી તો આત્મશાંતિ ને આત્મસુખ માટેનો કોઈ અંદરમાં પ્રયત્ન ચાલે એવું પણ બની શકતું નથી, કારણ કે સંતોષ આવી ગયો એ શું કરવા આગળ ચાલે, જેને સંતોષ થઈ ગયો એ શું કરવા ત્યાંથી ઊભો જ થાય, એ તો ત્યાં અટકી ગયો, બેસી ગયો બસ। એમાં છે ને કે એક સંશોધક બુદ્ધિથી તો એ સાધક દશામાં આવાય છે, એટલે જે રિસર્ચ માઇન્ડેડ જેને કહેવાય, શું રિસર્ચ માઇન્ડેડ કહે છે, એ દ્રષ્ટિકોણ જાતો નથી, અને દેખાઈ ગયું છે કે આ તો ખાણ છે, ઊંડી ઊંડી આ ખાણ છે, આમાં તો જેટલો ઊંડો જાઉં એટલો માલ નીકળે એવું છે, એ અનુભવ છે પોતાનો. એટલે એની અંદર એમનો જવાનો પ્રયત્ન છે, હંમેશા ચાલુ રહે છે. મિત્ર એક શાસ્ત્ર એક વાર વાંચે, બે વાર વાંચે, પાંચ વાર વાંચે, પછી વાર વાંચે, પછી એને એમ થાય કે આ તો બધું મને ખબર છે એમ લાગે. જો આ ગુરુદેવ 17મી 18મી 19મી વાર સમય સારું પણ આ પ્રવચન કરે ને, જ્યાં 11મી ગાથ આવે ત્યાં ગુરુદેવનું પ્રવચન સાંભળ્યા પહેલાં પરિણામ આવી જાય, આ તો ખબર છે કે ભૂતાર્થને આશ્રિત સમ્યક દ્રષ્ટિ થાય છે, એ વાત છે. આ તો મને ખબર છે કે ભૂતાર્થને આશ્રિત સમ્યક દ્રષ્ટિ થવાય છે, આ તો આપણને ખબર છે કે ગુરુદેવ એવી જ કહેવાના છે, આ તો આપણે સાંભળેલું છે. એણે પહેલેથી તે જિજ્ઞાસાનો દરવાજો બંધ કર્યો, તાળું માર્યું ને ચાવી ખોઈ નાખી. જા જિજ્ઞાસા ખોઈ બેઠો, એ બધું ખોઈ બેઠો. હજી અનુભવ થયો નથી અને જિજ્ઞાસા ખોઈ બેઠો, એ બધું ખોઈ બેઠો. જ્ઞાનીઓ હજી તો ઊંડા ઉતરવા માટે પ્રયત્ન કરે છે, ને આ તો હજી કઈ ઠેકાણું નથી, જિજ્ઞાસા ખોઈ બેઠો. પછી શું દશા થાય કે એ દશાની દુર્દશા થયા વિના રહી જ નહીં. પછી વાદવિવાદમાં ઉતરે, પોતાની ધારણાથી જરાક ફેરફાર વાળું આવ્યું તો કે નહીં એમ ન હોય. સુગાનીજીએ અપરિણામી શબ્દનો પ્રયોગ શરૂ કર્યો આપણા વિદ્વાનો કે એમ ન હોય. ઠીક, ઓલા જ્ઞાની હતા, જ્ઞાનીની ઓળખાણ નથી, કેમ કે વેશ ફેર છે. ઓળખાણ હોય તો ગમે એ વેશમાં ઓળખે, એને વેસારે સંબંધ નથી ઓળખાણને. શું સુગાની અપરિણામી કહેવાય નહીં, બોલાય જ નહીં અપરિણામી. ક્યાંથી એમ થયું કે પોતાની ધારણાથી બીજી વાત આવી છે, વસ્તુનો ભાવ ભાષણ છે નહીં, અને પોતાના સમજણથી ને ધારણાથી બીજી વાત આવી, તો કેમ હોય જ નહીં. હા, કુટસ્થ પણ કે છે, નહીં પણ કુટસ્થ કહેવાય છે, અપરિણામી ને કુટસ્થ કહેવાય છે, એમાં કઈ દોષ નથી. પરમ સત્ય છે, ગુરુદેવ તો એમ શબ્દ વાપર્યો છે, એ વાત પરમ સત્ય છે. નિશ્ચયથી તો વસ્તુનું સ્વરૂપ એવું જ છે, અને એ અમે કાઢીને મૂક્યું ને બીજા ભાગમાં 280 ગાથા સમયસારના ભાવાર્થ ઉપરનું જે ગુરુદેવનું પ્રવચન છે, એમાં ભાવાર્થમાં 3 વખત અપરિણામી શબ્દ વાપર્યો છે. ગુરુદેવે તો ખૂબ એના ઉપર વિસ્તાર કર્યો છે, એ આખો પેરેગ્રાફ લીધો છે. જો આ ગુરુદેવ પહેલા કઈ ગયા છે, સમયસાર કઈ ગયો છે, જયચંદજી પંડિત કઈ ગયા છે, વાત તો આવી, પણ ધ્યાન પોતાનું ન ગયું હોય તો જ્ઞાનીનો પણ નિષેધ કરી નાખે. પછી થઈ જાય પકડ, તો મિથ્યાત હોય ને એ મિથ્યાત દર્શન નો જોર કરે, આવો નિષેધ કરે ત્યારે. ઓકે, ગણધર કે તો પણ માનવું નહીં, શું કે એ વાત ચાલી હતી. પછી આત્મા અપરિણામી ને કુટસ્થ છે એમ ગણધર કે તો પણ માનવા જેવું નથી. ઠીક, એ જોર બતાવે છે, વિપરીતતાનું જોર બતાવે છે. इधर की दृष्टि होते ही मुक्ति चालू हो जाती है. चालू क्या हो जाती है कि मुक्ति हो ही गई समझो. કેવું જોર છે. આયા ત્રિકાળીની દ્રષ્ટિ થઈ કે પરિણામમાં મુક્તિની શરૂઆત થઈ ગઈ, કે મુક્ત ભાવ ચાલુ થઈ ગયો. તો કે ચાલુ થઈ ગયું હું થઈ ગયું સમજી લ્યો ને, કે હવે હું ભાવના એવી છે પૂર્ણતાની કે થઈ ગઈ એમ જ સમજી લ્યો ને. દ્રવ્ય દ્રષ્ટિથી અપેક્ષા એ થઈ ગઈ, અને ભાવિનયથી અપેક્ષા એ થઈ ગઈ, અને ભાવની ભાવનાની અપેક્ષા એ પણ થઈ ગઈ. શ્રીમદજીએ તો લીધું છે, મુખ્ય નિર્ણય હેતુથી મોક્ષ દશા વર્તે છે, મુખ્ય નિર્ણય ઈચ્છા દશાએ પણ કેવળ જ્ઞાન વર્તે છે, એમાં ભાવિ દશા નથી લીધી. ઈચ્છા દશાએ પણ કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધાએ પણ કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્યને ના હેતુથી પણ કેવળ જ્ઞાન વર્તે છે. વર્તશે એમ નથી કીધું, વર્તે છે એમ કહ્યું. વર્તમાન લીધો છે, ભવિષ્ય નથી લીધો. એ ટોન છે એની અંદર, એમાં અનુભવનો ધ્વનિ વર્તે છે. શું એમ કહેવા પાછળ અનુભવનો ધ્વનિ પ્રસિદ્ધ થાય છે, એવી વાત છે બધી. એવી સ્વરૂપની દ્રષ્ટિ એવી ચીજ છે. હું હજી તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને, કે તો કે ભાઈ મુખ ને માથાકૂટ અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એની મુક્તિ થઈ ગઈ એમ કે હવે તો શું, એને તો સમ્યક દ્રષ્ટિ તરીકે ન જો પણ એની મુક્તિ થઈ ગઈ એમ તું જો એમ કે છે. ઠીક, એવો મહિમા સમ્યક દ્રષ્ટિનો આવવો જોઈએ. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ, ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ પણ સમ્યક દ્રષ્ટિનો એવો જ મહિમા આવવો જોઈએ. મુનિરાજ છે પદ્મ પ્રમલધારી દેવ, તો એમ જ કે છે કે છદમસ્તો મુનિરાજમાં એટલે સાધકમાં અને સિદ્ધાત્મામાં અમે કયા નહીંથી ફેર જોઈએ, કે જો કદાચ અમને ફેરફાર દેખાય તો અમે જડ બુદ્ધિ છીએ. જડાવયમ, શું શબ્દ લીધો છે, અમે જડ બુદ્ધિ છીએ. વિદ્વાન કરુણાનો યોગ નો વિદ્વાન તો એમ કે ના ના, હું છઠ્ઠું ગુણ સ્થાન છઠ્ઠું અને તેરમું એમાં ફેર છે ને, ચોખ્ખો ફેર છે ને, તો કે તારી જડ બુદ્ધિ છે, બીજું કઈ નથી પણ તારી જડ બુદ્ધિ છે. ભક્તિ કરવામાં પણ અરિહંત ની ભક્તિ કરીએ, સિદ્ધ ની ભક્તિ કરીએ એના કરતા અરિહંત ની ભક્તિ ઓછી થાય, અરિહંત ની ભક્તિ કરીએ એના કરતા મુનિરાજ ની ભક્તિ ઓછી થાય, અને મુનિરાજ કરતા સમ્યક દ્રષ્ટિ ની ભક્તિ ઓછી કરવી જોઈએ. એમ બધું વિવેક રાખવો જોઈએ. શું અહીંયા પદ્મ બ્રહ્મધારી દેવ કહે છે કે અમે જડ છીએ, એવું વિચાર કરીએ તો અમે જડ છીએ. એ અમૃતચંદ્રાચાર્ય એમ કહ્યું છે પ્રવચન સારમાં, પાછળની જે પાંચ રત્નની ગાથા ઉતારી છે એમાં ભાવલિંગી મુનિરાજને મોક્ષ તત્વ કહ્યું છે, એને સમર નિદ્રા તત્વ ન કહ્યું. જુઓ ખરેખર તો એ સમર નિદ્રા તત્વ કહેવાય, ગણતરીની અપેક્ષાએ, પણ એને મોક્ષ તત્વ કહ્યું છે. દ્રવ્યલિંગીને સંસાર તત્વ કહ્યું અને ભાવલિંગીને મોક્ષ તત્વ કહ્યું છે, છે કે નહીં? પાછળની ગાથા મેં ખબર નહીં પડતી, એ ગુણસ્થાનની અમૃતચંદ્રાચાર્ય ચૌદ ગુણસ્થાનની ખબર નહોતી પડતી. હે મહાન, જેના વચનો આધારભૂત લઈ શકાય એવા મહાન આચાર્ય છે, એ તો એના વચનોને આધાર લેવા પડે આપણે અત્યારે. એને ચૌદ ગુણસ્થાનની સમજણ નહોતી પડતી. ભાઈ એમ કહેવા પાછળ કાંઈક રહસ્ય છે, અને એ રહસ્યને સમજવાની જરૂર છે. તારી સ્થૂળ ગણતરી એમની પાસે નથી, એમ કઈ વિચારવા જેવું નથી. શુભ અને અશુભ એક તત્વમાં નાખે છે આશ્રવ તત્વની દ્રષ્ટિએ, તો કઈ શુભ અશુભ ના તફાવતને ખબર નથી એને તત્વ દ્રષ્ટિ વાળાને એમ માનવું. એથી આગળ તત્વ દ્રષ્ટિનું વર્ણન કરે તો એમ કરે કે શુદ્ધ અને અશુદ્ધ તો મિથ્યા દ્રષ્ટિ વિચાર કરે છે, કે સમ્યક દ્રષ્ટિને તો કારણ તત્વ ને કાર્ય તત્વ બધું શુદ્ધ જ છે. નિયમસાર 73 માં પડે છે નિયમસાર, સમ્યક દ્રષ્ટિને તો કારણ તત્વ ને કાર્ય તત્વ બધું શુદ્ધ જ છે. શુદ્ધ શુદ્ધની વિકલ્પના હંમેશા મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. આમ લીધું છે એવી તત્વ દ્રષ્ટિ, એ કોઈ અલૌકિક લોકોત્તર દ્રષ્ટિ છે. આ બધા ટુકડા એવા આવ્યા છે કે આત્માની દ્રષ્ટિ થઈ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ તો મુક્તિ ચાલુ થઈ ગઈ. અરે ચાલુ શું થઈ ગઈ, થઈ ગઈ જાને. શું એ જે એમને લીધું છે એ ઉછાળી મૂકે એવી વાત છે. એવું દ્રષ્ટિનો એવો મહિમા છે, અથવા દ્રષ્ટિ એવી મહિમાવંત દ્રષ્ટિ છે. આ શું એક સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિનો રૂપિયો મૂકીએ અને પછી બીજાને 15 આના ગણીએ તો હે મહિમા તો બધા સમ્યક દર્શનનો એક સરખો મહિમા હોય તો સમ્યક દર્શનની ખબર છે, નહીતર સમ્યક દર્શનની ખબર નથી એમ થાય. ચાંદીનો રૂપિયો હોય અત્યારે એટલે ને ચાંદીના રૂપિયાના કેટલા 80 રૂપિયા 100 રૂપિયા 90 રૂપિયા જે કાંઈ આવતું હોય, તમારા રૂપિયાના 80 રૂપિયા આવે ને મારા રૂપિયાના 50 રૂપિયા આવે એવું બને ક્યાંય? હે, તમારી ચાંદીના પૂરા પૈસા આવે ને બીજાની ચાંદીના ઓછા પૈસા આવે એવું ક્યાંય દુનિયામાં વ્યવહાર છે? એની પ્રમાણિક વ્યવહાર છે ભાઈ, તું લેવા માટે તારા ઓછા ને તું લેવા માટે તારા વધારે એવું ક્યાંય હોય? ચિત્ત તો જે છે એ છે, એની જેટલી કિંમત છે એટલી છે. ઓછી વધારે આંકે છે એ પોતાના અજ્ઞાનથી આંકે છે. અસલ મેં દ્રવ્ય કા પક્કા પક્ષ આ જાના ચાહીએ, યથાર્થ પક્ષ આવી જવો જોઈએ. દ્રવ્ય સ્વભાવનો નહીતર જે પર્યાયાશ્રિત પર્યાયનું પરિણમન છે અને દર્શન મૂળ છે એમાં કાંઈ પણ ફેર નહીં પડે, એટલે એની શક્તિમાં ક્યાંય ફેર નહીં પડે, એનો અનુભાગ નહીં ઘટે. દ્રવ્યનો પક્ષ આવતા દર્શનમોહનો અનુભાગ સારી રીતે ઘટે છે અને દર્શનમોહનો અનુભાગ ઘટતા ઉપશમ સમ્યક દર્શન થવાનો અવસર આવે છે. એટલે મૂળમાં અસલમાં એટલે ખરેખર તો સ્વભાવનો યથાર્થ મહિમા આવવો જોઈએ એમ કહો, યથાર્થ પક્ષ થવો જોઈએ એમ કહો, યથાર્થ નિર્ણય થવો જોઈએ એમ કહો, કે સ્વભાવની ઓળખાણ થવી જોઈએ, લક્ષ્ય થવું જોઈએ એમ કહો. એ થયા વગર અનુભવ દશા કદી કોઈને પ્રગટતી નથી. એટલે 144માં 43-44માં એ વાત લીધી છે કે પક્ષમાં આવીને પક્ષાંતિક્રાંત, સ્વભાવના પક્ષમાં આવીને પક્ષાંતિક્રાંત થવું જોઈએ. સ્વભાવના પક્ષમાં ન આવે અને અત્યાર સુધી વ્યવહારના પક્ષમાં ઊભો છે એ કદી પક્ષાંતિક્રાંત થઈ શકે નહીં. આ વચ્ચેનું એક પગથિયું છે, ક્રમ છે, પગથિયું છે એટલે ક્રમ છે. વાત લીધી કે અસલમાં દ્રવ્યનો ભાવ પાસન તો આપણે નાખ્યું છે ખોલવા માટે, દ્રવ્યનો પક્ષ કરવો જોઈએ તો આપણે માંડો દ્રવ્યનો પક્ષ કરવા, એમ કઈ દ્રવ્યનો પક્ષ થાય એ પણ બરાબર નથી. ભાવ ભાસન થઈને મહિમા ઉત્પન્ન થાય તો દ્રવ્યનો પક્ષ સાચો છે, નહીતર ઓઘ સંજ્ઞા એ જાણ્યું છે કે નિશ્ચયનો પક્ષ કરવા યોગ્ય છે, માટે જીવ નિશ્ચયનો પક્ષ કરે તો પણ તે યથાર્થ નથી અને તેના ફળમાં અનુભવ દશા પણ પ્રગટ થતી નથી. ભલે ગમે તેટલો લાંબા સમય સુધી પક્ષ કરે તો પણ એમાં યથાર્થતા નહીં હોવાને લીધે અનુભવ દશા પ્રગટતી નથી. વિસ્તારથી વાત લીધી છે, પ્રશ્ન કર્યો છે કોઈ મુમુક્ષુએ કે અંદર મેં તો કુછ દિખતા નહીં, અંદર મેં તો કુછ દિખતા નહીં એટલે આત્મા અંદરમાં કઈ દેખાતો નથી, ઓર સ્થિરતા હોતી નહીં, સ્વરૂપમાં એકાગ્રતા થતી નથી. દેખાય તો એકાગ્રતા થાય ને, શેમાં એકાગ્રતા થાય? इसलिए शून्य का भाव रहता है। भाव एट अभिप्राय लेव એટલે એમ થાય છે કે જ્યાં સુધી આપણને આત્મા ન દેખાય, ન સ્થિર થવાય, ત્યાં સુધી સાંભળવું, અને સામાન્ય રીતે એ વાત આચરણ કરતા મુમુક્ષુ જોવામાં આવે છે કે ભાઈ શું કરવું, સત્સંગ કરવો, સત્સંગમાં આત્માનું શ્રવણ થાય છે, માટે કાં વાંચવું કાં શ્રવણ કરવો, શું તો એ કરવું બીજી વાત છે ને અભિપ્રાય હોવો તે બીજી વાત છે। શું એમને ઊંડાણથી જવાબ આપ્યો છે કે એમ કરે એક બીજી વાત છે ને એમ કરવાનો અભિપ્રાય થાય તો એક બીજી વાત થાય છે। આમ બે વાત જુદી પાડી દીધી છે, નહીંતર એ વાત બરાબર છે કે જ્યાં સુધી જીવને સ્વરૂપનું ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી એને સત્શાસ્ત્ર અને સત્સમાગમ દ્વારા પોતાને સાંભળવાનો, વાંચનનો વગેરે ભાવ આવે। તો કે ભાવ આવે એક વાત છે ને અભિપ્રાય આવે તો બીજી વાત થઈ જાય। આ બે વાત પોતે જુદી પાડે છે। એમની ચર્ચાની વિશેષતા આ વાત આ છે કે દરેક જગ્યાએ સાચા આચરણ કે સાચા વિચારને અભિપ્રાયથી મૂલવે છે કે અભિપ્રાય બરાબર છે કે અભિપ્રાયમાં એમ છે બીજું કઈ છે, નહીતર એની સાચી વાત પણ સાચી રહેતી નથી। એના ઉપર આ બોર્ડ બહુ સારો આવ્યો છે 439 માં। હા, એનો અભિપ્રાય પકડે છે, પ્રશ્નો કરનારનો અભિપ્રાય પકડે છે। ત્યાં શું છે, મુમુક્ષુ જ પરિચયમાં આવ્યા છે, એ જોવે છે કે આ લોકો સાંભળે છે, ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળે છે, બીજું પણ પરસ્પરમાં ચર્ચા કરે છે, શાસ્ત્ર વાંચન કરે છે, પણ અભિપ્રાયની ભૂલ તો રાખે છે, અભિપ્રાયની ભૂલ તો સુધારતા નથી। પછી આ વાંચેલું બધું કામમાં ક્યાંથી આવવાનું હતું, આ વાંચેલું સાંભળેલું બધું ધોવાઈ જવાનું છે। ભલે ને ગમે એટલા વર વાંચે ને સાંભળે, બધું નકામું જશે, એ રીતે તો બચાવી લીધા છે એમ કહી શકાય, એ રીતે તો એમણે બચાવી લીધા છે। ઉત્તર કે ઇસમે તો વ્યવહાર શ્રદ્ધા ભી નહીં આઈ, ઠીક જવાબ આપ્યો છે એમને, માથા ઉપર હથોડો મારે એવી રીતે જવાબ આપ્યો છે। શું કોઈને માથામાં હથોડો મારે ને તો તમ્બર ચડી જાય, અંધારા આવી જાય, હા ચક્કર ખાઈને પડે। હે, અમે સત્શાસ્ત્રો સાંભળીએ વાંચીએ અને અમારી વ્યવહાર શ્રદ્ધા નથી, એમાં નિશ્ચય શ્રદ્ધા નથી ત્યાં સુધી કયો તો ઠીક છે કે અમને હજી સમ્યક દર્શન પ્રગટ નથી થયું, પણ અમે દેવગુરુ શાસ્ત્રનું, નવ તત્વનું, વેદ જ્ઞાનનું બધું સ્વરૂપ સમજવા બેસીએ સાંભળીએ અને અમારામાં વ્યવહાર શ્રદ્ધા નથી, આ કઈ જાતની વાત છે? તો કે હા, ખરેખર તો તારો અભિપ્રાય જોતા વ્યવહાર શ્રદ્ધા પણ નથી, ધડાકા કર્યા છે એમ। આગલી પ્રતમા આટલો ખુલાસો નથી આપ્યો, શું કેમ કે વ્યવહાર શ્રદ્ધા નથી ત્યાં ગ્રહિત મિથ્યા છે, વ્યવહાર શ્રદ્ધામાં અગ્રહિત મિથ્યા છે ને વ્યવહાર શ્રદ્ધા નથી ત્યાં ગ્રહિત મિથ્યા છે। તો કે અહીંયા શાસ્ત્ર તત્વનું સાંભળે, તત્વનો અભ્યાસ કરે ને ગ્રહિત મિથ્યા, તો કે હા અભિપ્રાય ફેર હોય તો ગ્રહિત મિથ્યા છે કે શું? આ ખુલાસો તો બીજી પ્રતમાં લીધો છે, પહેલી પ્રતમાં તો એ વાત જરાક વિચારમાં આવી અને થોડી ચર્ચા કાઢી હતી, ઈડરમાં ચર્ચા કાઢી હતી અને રમેશભાઈ સાથે, સુગની સાથે પત્ર વ્યવહારમાં થોડી ચર્ચા ચાલી હતી, આવા બધા બહુ ઊંડા ભૂલ છે અભિપ્રાયની દ્રષ્ટિવાળા, આપણી બુદ્ધિ છે ને આટલું સમજાતું નથી, તો બધાને ક્યાંથી સમજતા, આપણને જ સમજાતું નથી ત્યાં, એનો તો ઘણો અભ્યાસ છે, તો કેટલું મોઢે થઈ ગયું છે એટલો અભ્યાસ છે, આમાં તો ઊંડાણ ઘણું છે કે વ્યવહાર શ્રદ્ધાને ઉડાડી દે છે, જરા એ વિસ્તારથી એ વાત લીધી છે। ઘડિયાળમાં છે 5 મિનિટમાં।